ओम शांति। गुड मॉर्निंग। 20 मई सितंबर 2025 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रथम मूलीना महावाक्य छे। मीठा बाळको, बाप आव्या छे आप जूना भक्तोने भक्तिनो फळ आपवा। भक्तिनो फळ छे ज्ञान, जेनाथी ज तमारी सदगति थाय छे। मीठा बाळको, बाप आव्या छे आप जूना भक्तोने भक्तिनो फळ आपवा। भक्तिनो फळ छे ज्ञान, जेनाथी ज तमारी सदगति थाय छे। प्रश्न छे, घणा बाळको चालता चालता तकदीरने जाते ज शूट अर्थात खतम करे छे, केवी रीते? उत्तर छे, घणा बाळको चालता चालता તકદીરને જાતે જ સૂટ અથાત ખતમ કરે છે। જો બાપના બનીને સર્વિસ અથાત સેવા નથી કરતા, પોતાના પર અને બીજાઓ પર રહેમ નથી કરતા, તો તે પોતાની તકદીરને સૂટ કરે છે, અર્થાત પદ ભ્રષ્ટ થઈ જાય છે। સારી રીતે ભણે, યોગમાં રહે તો પણ પદ સારું મળે। સર્વિસેબલ અર્થાત સેવાધારી બાળકોને તો સર્વિસનો ખૂબ શોખ હોવો જોઈએ। ગીત છે, કોણ આયા સવેરે સવેરે। ઓમ શાંતિ। રૂહાની બાળકો સમજે છે આપણે આત્મા છીએ, ન કે શરીર, અને આ જ્ઞાન હમણાં જ મળે છે પરમપિતા પરમાત્મા પાસેથી। બાપ કહે છે, જ્યારે હું આવ્યો છું તો તમે પોતાને આત્મા નિશ્ચય કરો। આત્મા જ શરીરમાં પ્રવેશ કરે છે, એક શરીર છોડી બીજું લેતો રહે છે। આત્મા નથી બદલાતો, શરીર બદલાય છે। આત્મા તો અવિનાશી છે, તો પોતાને આત્મા સમજવાનું છે। આ જ્ઞાન ક્યારેય કોઈ આપી ન શકે। બાપ આવ્યા જ છે બાળકોની પોકાર પર। આ પણ કોઈને ખબર નથી કે આ પુરુષોત્તમ સંગમ યુગ છે। બાપ આવીને સમજાવે છે, મારું આવવાનું થાય છે કલ્પના પુરુષોત્તમ સંગમ યુગ પર, જ્યારે આખું વિશ્વ પુરુષોત્તમ બને છે। આ સમયે તો આખું વિશ્વ કનિષ્ઠ પતિત છે, એને કહેવાય છે અમરપુરી। આ છે મૃત્યુલોક। મૃત્યુલોકમાં આસુરી ગુણવાળા મનુષ્ય હોય છે, અમરલોકમાં દૈવી ગુણવાળા મનુષ્ય છે, એટલે તેમને દેવતા કહેવાય છે। અહીં પણ સારા સ્વભાવવાળાને કહેવાય છે આ તો જાણે દેવતા છે। કોઈ દૈવી ગુણવાળા હોય છે, આ સમયે બધા છે આસુરી ગુણવાળા। પાંચ વિકારોમાં ફસાયેલા છે ત્યારે ગવાય છે, આ દુઃખથી આવીને લિબરેટ કરો અર્થાત મુક્ત કરો। કોઈ એક સીતાને નથી છોડાવી, બાબાએ સમજાવ્યું છે। ભક્તિને સીતા કહેવાય છે, ભગવાનને રામ કહેવાય છે, જે ભક્તોને ફળ આપવા આવે છે। આ બેહદના રાવણ રાજ્યમાં આખી દુનિયા ફસાયેલી છે, એમને લિબરેટ કરી રામ રાજ્યમાં લઈ જાય છે। રઘુપતિ રાઘવ રાજા રામની વાત નથી, તે તો ત્રેતાના રાજા હતા। હમણાં તો બધા આત્માઓ તમો પ્રધાન જળજળીભૂત અવસ્થામાં છે, સીડી ઉતરતા ઉતરતા નીચે આવી ગયા છે। પૂજ્યથી પૂજારી બની ગયા છે, તો દેવતાઓ કોઈની પૂજા નથી કરતા, તે તો છે પૂજ્ય। પછી તે જ્યારે વૈશ્ય શુદ્ર બને છે તો પૂજા શરૂ થાય છે। વામ માર્ગમાં આવવાથી પૂજારી બને છે, પૂજારી દેવતાઓના ચિત્રોની આગળ નમન કરે છે। આ સમયે તો બધા પૂજારી છે, પહેલા શિવની પૂજા થાય છે, તે છે અવ્યભિચારી પૂજા। તે સતો પ્રધાન, પછી સતો પછી દેવતાઓથી પણ ઉતરી જળની, મનુષ્યોની, પક્ષીઓની વગેરેની પૂજા કરવા લાગી જાય છે. દિવસે દિવસે અનેક અનેકની પૂજા થવા લાગે છે. આજકાલ રિલિજિયસ કોન્ફરન્સ અર્થાત ધાર્મિક સંમેલન પણ ખૂબ થતી રહે છે. ક્યારેક આદિ સનાતન ધર્મવાળાની, ક્યારેક જૈનીઓની, ક્યારેક આર્ય સમાજીઓની, અનેકને બોલાવે છે. કારણ કે દરેક પોતાના ધર્મવાળાની, ક્યારેક જૈનીઓની, ક્યારેક આર્ય સમાજીઓની, અનેક તો અનેકને બોલાવે છે. કારણ કે દરેક પોતાના ધર્મને તો ઊંચો સમજે છે ને, તો દરેક ધર્મમાં કોઈને કોઈ વિશેષ ગુણ હોવાના કારણે તે પોતાને મોટા સમજે છે. જૈનીઓમાં પણ અલગ અલગ હોય છે, પાંચ સાત વેરાયટી અર્થાત વિવિધતા હશે. એમાં પછી કોઈ નગ્ન પણ રહે છે, નગ્ન બનવાનો અર્થ નથી સમજતા. ભગવાન વાચે છે, નગ્ન અર્થાત અશરીરી આવ્યા હતા, પછી અશરીરી બનીને જવાનું છે, તે પછી કપડાં ઉતારી નગ્ન બની જાય છે. ભગવાન વાચના અર્થને નથી સમજતા. બાપ કહે છે, તમે આત્માઓ અહીં આ શરીર ધારણ કરી પાઠ ભજવવા આવ્યા છો, પછી પાછા જવાનું છે. આ વાતોને આપ બાળકો સમજો છો. આત્મા જ પાઠ ભજવવા આવે છે. ઝાડની વૃદ્ધિ થતી રહે છે, નવા નવા પ્રકારના ધર્મ ઇમર્જ અર્થાત જાગૃત થતા રહે છે, એટલે આને વેરાયટી નાટક કહેવાય છે. વેરાયટી ધર્મોનું ઝાડ છે, દરેકની ખૂબ બ્રાન્ચીસ અર્થાત શાખાઓ નીકળે છે. મોહમ્મદ તો પછી આવ્યા છે, પહેલા છે ઇસ્લામી. મુસલમાનોની સંખ્યા ખૂબ છે. આફ્રિકામાં કેટલા સાહુકાર છે, સોના હીરાની ખાણો છે. જ્યાં ખૂબ ધન જુએ છે તો તેના પર ચઢાઈ કરી ધનવાન બને છે. ક્રિશ્ચિયન લોકો પણ કેટલા ધનવાન બન્યા છે. ભારતમાં પણ ધન છે, પરંતુ ગુપ્ત. સોનું વગેરે કેટલું પકડતા રહે છે. હવે દિગંબર જૈન સભાવાળા કોન્ફરન્સ વગેરે કરતા રહે છે, કારણ કે દરેક પોતાને મોટા સમજે છે. આટલા ધર્મ બધા વધતા રહે છે, ક્યારેક વિનાશ પણ થવાનો છે. કાંઈ પણ સમજતા નથી. બધા ધર્મોમાં ઓછો તો તમારો બ્રાહ્મણ ધર્મ જ છે, જેની કોઈને ખબર નથી. કળિયુગી બ્રાહ્મણ પણ ખૂબ છે, પરંતુ તે છે કુખવંશાવલી બ્રાહ્મણ, પ્રજાપિતા બ્રહ્માના મુખ વંશાવલી બ્રાહ્મણ. તે તો બધા ભાઈ બહેન હોવા જોઈએ. જો તે પોતાને બ્રહ્માની સંતાન કહેવડાવે છે તો ભાઈ બહેન જ થયા. પછી લગ્ન પણ કરી ન શકે, સિદ્ધ થાય છે તે બ્રાહ્મણ બ્રહ્માના મુખ વંશાવલી નથી, ફક્ત નામ રાખી દે છે. હકીકતમાં દેવતાઓ કરતા પણ ઊંચા બ્રાહ્મણોને કહેવાશે. ચોટલી છે ને, આ બ્રાહ્મણ જ મનુષ્યોને દેવતા બનાવે છે. ભણાવવા વાળા છે પરમપિતા પરમાત્મા, સ્વયં જ્ઞાનના સાગર. આ કોઈને પણ ખબર નથી. બાપની પાસે આવીને બ્રાહ્મણ બનીને પછી પણ કાલે શુદ્ર બની પડે છે. જૂના સંસ્કાર બદલવામાં ખૂબ મહેનત લાગે છે. પોતાને આત્મા નિશ્ચય કરી બાપ પાસેથી વારસો લેવાનો છે. રૂહાની બાપ પાસેથી રૂહાની બાળકો જ વારસો લેશે. બાપને યાદ કરવામાં જ માયા વિઘ્ન નાખે છે. બાપ કહે છે, હથ કારડે દિલ યારડે. આ છે ખૂબ સહજ. જેમ આશિક માશુક હોય છે, જે એકબીજાને જોયા વગર રહી ન શકે. બાબા તો માશુક જ છે. આશિક બધા બાળકો છે જે બાપને યાદ કરતા રહે છે. એક બાપ જ છે જે ક્યારેય કોઈના પર આશિક નથી થતા. કારણ કે એમના કરતા ઊંચું તો કોઈ નથી. બાકી હા, બાળકોની મહિમા કરે છે. તમે ભક્તિ માર્ગથી લઈને મુજ માશુકના બધા આશિક છો. બોલાવો પણ છો કે આવીને દુઃખથી લિબરેટ કરી પાવન બનાવો. તમે બધા છો બ્રાઇડ્સ અર્થાત સજની. હું છું બ્રાઇડ ગ્રૂમ અર્થાત સાચન. તમે બધા આસુરી જેલમાં ફસાયેલા છો. હું આવીને છોડાવું છું. અહીં મહેનત ખૂબ છે. ક્રિમિનલ અર્થાત અપવિત્ર આંખ દગો આપે છે. સિવિલ અર્થાત પવિત્ર આંખ બનવામાં મહેનત લાગે છે. દેવતાઓના કેટલા સારા કેરેક્ટર્સ અર્થાત ચરિત્ર છે. હવે એવા દેવતા બનાવવાવાળા જરૂર જોઈએ ને. કોન્ફરન્સમાં ટોપિક અર્થાત વિષય રાખ્યો છે માનવ જીવનમાં ધર્મની આવશ્યકતા. ડ્રામાને ન જાણવાના કારણે મૂંઝાયેલા છે. તમારા સિવાય કોઈ સમજાવી ન શકે. ક્રિશ્ચન અથવા બૌદ્ધ વગેરેને આ થોડી ખબર છે કે ક્રાઇસ્ટ બુદ્ધ વગેરે પછી ક્યારે આવશે. તમે જટ હિસાબ કિતાબ બતાવી શકો છો તો સમજાવવું જોઈએ. ધર્મની તો આવશ્યકતા છે ને. પહેલા કયો ધર્મ હતો, પછી કયા ધર્મ આવે છે. આપણા ધર્મવાળા પણ પૂરું સમજતા નથી. યોગ નથી લગાવતા. યોગ વગર તાકાત નથી આવતી. જોહર અર્થાત બળ નથી ભરાતું. બાપને જ ઓલ માઇટી ઓથોરિટી અર્થાત સર્વશક્તિમાન સત્તા કહેવાય છે. તમે કેટલા ઓલ માઇટી બનો છો, વિશ્વના માલિક બની જાઓ છો. તમારા રાજ્યને કોઈ છીનવી ન શકે. તે સમયે બીજો કોઈ ખંડ હોતો નથી. હમણાં તો કેટલા ખંડ છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. 5000 વર્ષનું આ ચક્ર છે. બાકી સૃષ્ટિ લાંબી કેટલી છે તે થોડી માપી શકાય છે. ધરતીને માપી શકે છે, સાગરનું તો કરી ન શકે. આકાશ અને સાગરનો અંત કોઈ મેળવી ન શકે. તો સમજાવવાનું છે ધર્મની આવશ્યકતા કેમ છે. આખું ચક્ર બન્યું જ છે ધર્મો પર. આ છે જ વેરાયટી ધર્મોનું ઝાડ. આ ઝાડ છે આંધળાઓની આગળ આરસી અરીસો. તમે હમણાં બહાર સર્વિસ પર નીકળ્યા છો. ધીરે ધીરે તમારી વૃદ્ધિ થતી જાય છે. તોફાન લાગવાથી ઘણા પાન પણ ખરે છે ને. બીજા ધર્મોમાં તોફાન લાગવાની વાત નથી રહેતી. તેમને તો ઉપરથી જ આવવાનું જ છે. અહીંયા તમારી સ્થાપના ખૂબ વન્ડરફુલ અર્થાત અદ્ભુત છે. પહેલા વાળા ભગત જે છે તેમને જ ભગવાને આવીને ફળ આપવાનું છે. પોતાના ઘરે લઈ જવાનું બોલાવે પણ છે. અમને આત્માઓને પોતાના ઘરે લઈ જાઓ. આ કોઈને ખબર નથી કે બાપ સ્વર્ગનું પણ રાજ્ય ભાગ્ય આપે છે. સંન્યાસી લોકો તો સુખને માનતા જ નથી. તેઓ ઈચ્છે છે મોક્ષ થાય. મોક્ષને વારસો નથી કહેવાતો. સ્વયં શિવ બાબાને પણ પાઠ ભજવવો પડે છે તો પછી કોઈને મોક્ષ કેવી રીતે આપી શકે. કોઈને મોક્ષમાં કેવી રીતે રાખી શકે. તમે બ્રહ્મા કુમાર કુમારીઓ પોતાના ધર્મને અને બધાના ધર્મને જાણો છો. તમને રહેમ આપવો જોઈએ. ચક્રનું રહસ્ય સમજાવવું જોઈએ. બોલો, તમારા ધર્મ સ્થાપક પછી પોતાના સમય પર આવશે. સમજાવવા વાળા પણ હોશિયાર જોઈએ. તમે સમજાવી શકો છો કે દરેકે સત્તો પ્રધાનથી સતો રજો તમોમાં આવવાનું જ છે. હમણાં છે રાવણ રાજ્ય. તમારી છે સાચી ગીતા જે બાપ સંભળાવે છે. ભગવાન નિરાકારને જ કહેવાય છે. આત્મા નિરાકાર ગોડ ફાધરને બોલાવે છે. ત્યાં તમે આત્માઓ રહો છો. તમને પરમાત્મા થોડી કહેવાશે. પરમાત્મા તો એક જ છે, ઊંચામાં ઊંચા ભગવાન. પછી બધા છે આત્માઓ બાળકો. સર્વના સદગતિદાતા એક છે. પછી છે દેવતાઓ, એમાં પણ નંબર વન છે શ્રી કૃષ્ણ, કારણ કે આત્મા અને શરીર બંને પવિત્ર છે. તમે છો સંગમયુગી, તમારું જીવન અમૂલ્ય છે, દેવતાઓનું નથી. બ્રાહ્મણોનું અમૂલ્ય શરીર, બ્રાહ્મણોનું અમૂલ્ય જીવન છે. બાપ તમને બાળક બનાવીને પછી તમારા પર કેટલી મહેનત કરે છે, દેવતાઓ થોડી આટલી મહેનત કરશે. તે ભણાવવા માટે બાળકોને સ્કૂલે મોકલી દેશે. અહીં બાપ તમને ભણાવે છે, એ બાપ શિક્ષક ગુરુ ત્રણેય છે, તો કેટલો રિગાર્ડ અર્થાત સન્માન હોવું જોઈએ. સર્વિસેબલ બાળકોને સર્વિસનો ખૂબ જ શોખ હોવો જોઈએ. ખૂબ થોડા છે જે સારા હોશિયાર છે તો સર્વિસમાં લાગેલા છે. હેન્ડ અર્થાત સહયોગી તો જોઈએ ને. લડાઈના મેદાનમાં જવા માટે જેમને શીખવાડે છે તેમને નોકરી વગેરે બધું છોડાવી દે છે. તેમની પાસે લિસ્ટ રહે છે, પછી મિલિટરીને કોઈ રિફ્યુઝ અર્થાત મનાઈ કરી ન શકે કે અમે મેદાન પર નહીં જઈએ. ડ્રિલ શીખવાડે છે કે જરૂરત પર બોલાવી લેશે, રિફ્યુઝ કરવાવાળા પર કેસ ચલાવે છે. અહીં તો તે વાત નથી. અહીં પછી જે સારી રીતે સર્વિસ નથી કરતા તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. સર્વિસ નથી કરતા એટલે પોતે પોતાને શૂટ અર્થાત ખતમ કરે છે, પદ ભ્રષ્ટ થઈ જાય છે, પોતાની તકદીરને શૂટ કરી દે છે. સારી રીતે ભણે, યોગમાં રહે તો પદ પણ સારું મળે. પોતાના પર રહેમ કરવાનો છે, પોતાના પર કરે તો બીજા પર પણ કરે. બાપ દરેક પ્રકારની સમજણ આપતા રહે છે. આ દુનિયાનું નાટક કેવી રીતે ચાલે છે તો રાજધાની પણ સ્થાપન થાય છે. આ વાતોને દુનિયા નથી જાણતી. હવે નિમંત્રણ તો મળે છે, 5-10 મિનિટમાં શું સમજાવી શકશે? 1-2 કલાક આપે તો સમજાવી પણ શકે. ડ્રામાને તો બિલકુલ જાણતા નથી. પોઈન્ટ્સ સારા સારા જ્યાં ત્યાં લખી દેવા જોઈએ, પરંતુ બાળકો ભૂલી જાય છે. બાપ ક્રિએટર અર્થાત રચયિતા પણ છે. આપ બાળકોને ક્રિએટ અર્થાત રચના કરે છે, પોતાના બનાવ્યા છે. ડાયરેક્ટ બની ડાયરેક્શન પણ આપે છે, ડાયરેક્ટર બની ડાયરેક્શન પણ આપે છે. શ્રીમત આપી અને પછી એક્ટ અર્થાત કર્મ પણ કરે છે. જ્ઞાન સંભળાવે છે, આ પણ એમનું ઊંચામાં ઊંચું એક્ટ છે ને. ડ્રામાના ક્રિએટર ડાયરેક્ટર અને મુખ્ય એક્ટરને ન જાણ્યા તો શું થયા અર્થાત બન્યા? અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લથા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. 1. આ અમૂલ્ય જીવનમાં ભણાવવા વાળા શિક્ષકનો ખૂબ ખૂબ રિગાર્ડ રાખવાનો છે. ભણતરમાં સારા હોશિયાર બની સર્વિસમાં લાગવાનું છે, પોતાના ઉપર પોતે જ રહેમ કરવાનો છે. 2. છે, પોતે પોતાને સુધારવા માટે સિવિલાઇઝ્ડ અર્થાત પવિત્ર બનવાનું છે, પોતાના કેરેક્ટર અર્થાત ચરિત્ર સુધારવાના છે, મનુષ્યોને દેવતા બનાવવાની સેવા કરવાની છે. 3. છે, રૂહાની ડ્રિલના અભ્યાસ દ્વારા ફાઇનલ પેપરમાં પાસ થવા વાળા સદા શક્તિશાળી ભવ. તો જેવી રીતે વર્તમાન સમય પ્રમાણે શરીર માટે સર્વ બીમારીઓનો ઇલાજ એક્સરસાઇઝ શીખવાડે છે, એવી રીતે આત્માને સદા શક્તિશાળી બનાવવા માટે રૂહાની એક્સરસાઇઝનો અભ્યાસ જોઈએ. ચારેય તરફ કેટલું પણ હલચલનું વાતાવરણ હોય, પરંતુ અવાજમાં રહેતા અવાજથી પરે સ્થિતિનો અભ્યાસ કરો. મનને જ્યાં અને જેટલો સમય સ્થિત કરવા ઈચ્છો એટલો સમય ત્યાં સ્થિત કરી લો. ત્યારે શક્તિશાળી બની ફાઇનલ પેપરમાં પાસ થઈ શકશો. સ્લોગન છે, પોતાના વિકારી સ્વભાવ સંસ્કાર અથવા કર્મને સમર્પણ કરી દેવા જ સમર્પિત થવું છે. પોતાના વિકારી સ્વભાવ સંસ્કાર અથવા કર્મને સમર્પણ કરી દેવા જ સમર્પિત થવું છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા. હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો. આજની પોઈન્ટ છે, જ્યાં સુધી તમારી યાદ જ્વાળારૂપ નથી બની ત્યાં સુધી આ વિનાશની જ્વાળા પણ સંપૂર્ણ જ્વાળા રૂપ નથી લેતી. આ ભડકે છે પછી શીતળ થઈ જાય છે, કારણ કે જ્વાળા મૂર્ત અને પ્રેરક આધાર મૂર્ત આત્માઓ હજી સ્વયં જ સદા જ્વાળારૂપ નથી બન્યા. હવે જ્વાળારૂપ બનવાનો દ્રઢ સંકલ્પ લો અને સંગઠિત રૂપમાં મન બુદ્ધિની એકાગ્રતા દ્વારા પાવરફુલ યોગના વાઇબ્રેશન્સ ચારે તરફ ફેલાવો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપદાદા. થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.